ගරු බිමල් රත්නායක මන්තුමා.
ගරු සභාපතිතුමනි, පළාත් සභා මැතිවරණය කල්දැමීම සහය මැතිවරණ ක්‍රමය පිළිබඳව තිබෙන කල්තැබීම් විවාදේදී මතුවෙච්ච කරුණු කීපයකට පිළිතුරදීම තමයි බලාපොරොත්තුවෙන්. මොකද අනුරදිශානායක මන්ත්‍රතුමාගේ පැත්තෙන් මේ පිළිබඳව කරුණු ගණනාවක් කියපු නිසා පළවෙනි කරුණ තමයි මේ පළාත් සභා මැතිවරණය කල්යන්නේ ඡන්ද ක්‍රමය ප්‍රශ්නයක් නිසා නෙමෙයි. මේ පනත රණුව ඉතා පැහැදිලිවම පනත සම්මත වෙච්ච දවසේ සිට මාස හතරක් ඇතුළතදී සීමා නිර්ණය අවසන් කරන්නත්, සීමා නිර්ණය වාර්තා ඉදිරිපත් කරාට පස්සේ මාස දෙකක් ඇතුළතදී අභියාචනා ක්‍රියාවලිය අවසන් කරන්නත් තිබුණා. ඒ අනුව ජුනි මාසෙ මුල වෙනකොට අභියාචනා ක්‍රියාවලියත් අවසන් වෙලා පළාත් සභා ඡන්දට යන්න තමයි තිබුණේ. තාමත් ඒ ඉඩහර නැතුව නෙමෙයි, ඒක තමයි තිබිච්ච පනතේ. මොකද පනතේ නිශ්චිත නීතියක්ම දැම්මා ඡන්දය කල්දාන්න ආණ්ඩුව කරන දේශපාලන පක්ෂ දෙකට තියෙන ඌමනාව නැති කරන්න, ඒකට බාධා කරන්න අවසානයේ ආණ්ඩුව සිද්ධ වුණා. ඒකට එකඟ වෙයි. එනිසා අද ඡන්දේ කල් ගිහිල්ලා තිබෙන්නේ අපි දන්න තරමින් නම් විශේෂයෙන්ම ශ්‍රී ලංකා අදහස් පක්ෂය තුළ ඇති වී තිබෙන සංවිධාන අර්බුදයක් නිසාත්, ඒ වගේම එක්සත් ජාතික පක්ෂය ආණ්ඩුවක් වශයෙන් විශාල වශයෙන් ජනතා අප්‍රසාදයට ලක් වෙලා තියෙන නිසා. ඕක තමයි සරල කතාව. දැන් මේ මුවහමට තඩි බාන්නේ ඒක ඇත්ත කතාව වහල්. මේ මෛත්‍රීපාල සිරිසේන මහත්මයාගේ ශ්‍රී ලංකා අදහස් පක්ෂයේ විශාල අර්බුදය ඇතුළු උන් ඡන්දකට කැමති නෑ. ඒක තමයි ඇත්ත. අපිට පේනවනේ තෙල්මිල අඩු කරපේ කොහොඳයි ජනාධිපතිතුමා. නමුත් ඒ ආණ්ඩුව ඇතුළේ තියෙන ගැටුම මේ තෙල්මිලෙන් පවා පේනවනේ. ඒ නිසා ඒක තමයි ඇත්ත කතා. ඒ නිසා එක්සත් ජාතික පක්ෂයේ සමහර ඡන්දකට මෙලව කැමති වෙන්න පුළුවන්. කැමතිද දන්නෙත් නෑ. දැම්ම පරිදිලා අවුරුදු එකහමාරක් පරිදින් නැතුව තව කාලයක් ඉන්න කැමතිද දන්නෙත් නෑ. නැත්තම් ආර්ථික වශයෙන් නන්නත් තරලා තියෙන නිසා එක්සත් ජාතික පක්ෂයත් මේ වෙලාවේ ඡන්දකට අකමැති වෙන්නත් පුළුවන්. නමුත් අපි දන්නා සත්‍යය ඕකයි. නැතුව ඡන්ද ක්‍රමයේ ප්‍රශ්නයක් නෙමෙයි. තුන්වෙනි කාරණේ මොකද්ද ගරු සභාපතිතුමනි? මේ අලුතෙන් හදපු ඡන්ද ක්‍රමය අනුව තමන්ගේ කොට්ටාසි දෙනන්න ඕන. දැන් මේ කවුරුත් නොකියන කතාව මොකද්ද? කවුරුත් නොකියන කතාව තමයි තමන්ගේ කොට්ටාසි දෙනන්න බැරි එක. මේ ඡන්ද ක්‍රමයේ වැරදි වෙලා තියෙනවයි. ඡන්ද ක්‍රමයේ වැරද්ද ගැන කියන්නේ තමන්ගේ කොට්ටාසි පැරදින නිසා සමහර අය දේශපාලන ස්වරූපයන් අනුව දැන් මන්ත්‍රීතුමාලා ඉන්නවා. ඒගොල්ලන් ගොඩක් වැඩ කළා තියෙන මුළු දිස්ත්‍රික්කයක් පුරා ප්‍රතිපාදනය දීලා තියෙන, ඥාති හිතවතුන් ඉන්නේ, උදව් පදව කළා තියෙන අවුරුදු ගාණක් තිස්සේ මුළු දිස්ත්‍රික්කෙටම. එතනින් මනාපකතු කරන් තමයි දිනලා තියෙන්නේ. දැන් කොට්ටාෂයට ගියාම තමන්ගේ කොට්ටාෂයේ තුල තමන්ට දිනන්න බැරි වෙන්න පුළුවන්. තමන් කොච්චර වැඩ කළා තිබ්බත් සමහර විට පාරම්පරික වශයෙන් සමහර කොට්ටාෂ සමහර පක්ෂවලට ටිකක් සමීපයි. ඒවා අවුරුදු 60-70ක් තිස්සේ මේ දේශපාලන ක්‍රියාවලිය ඇතුලේ එහෙම වෙලා තියෙන නිසා මන්ත්‍රීතුමා කොච්චර හොඳ වුණත් වැඩක් නැහැ. කොට්ටාෂ දිනන්න බෑ. දැන් ඒක ඒ නිසා ඒක තමයි මේකේ තියෙන ඊළඟ කාරණා. ඒ නිසා ඒ නිසා දැන් පසුගිය කාලේ ගොඩාක් කතා කරා. අපි මේ මනා මැතිවරණ ක්‍රමය ගැන ලොකුවට හැප්පිච්ච පක්ෂයක් නෙමෙයි. මොකද අපි දන්නවා ආණ්ඩුව වලින් මැතිවරණ ක්‍රම හදන්නේ අපි වෙනුවෙන් නෙමෙයි කියලා. අපි වෙනුවෙන් නෙමෙයි, අපේ පක්ෂයේ ඡන්දේ පාර්ලිමේන්තුවේ එන එකට වළක්වන්න ජයජයවදන අපිව දහනම් කළා. ජයජය ජනාධිපතිවරයා මේ යන්න කලින් කරපු Sunday Times interview එකේ කිව්වා ඒක. ඒ නිසා ජනතා හැමිතර වෙන අපි දීලා තියෙන පිච් එකේ සෙල්ලම් කරනවා. අපිට ඒ නිසා ඡන්ද ක්‍රම ගැන අපි මාරාන්තික ප්‍රශ්නයක් අපිට නැහැ. දෙන පිච් එකේ සෙල්ලම් කරනවා. ඒක තමයි. නමුත් මේ දැන් මේ කතා කරන කට්ටියගේ බොටම් ලයින් එකේ කතාව අපම කියන්නේ මේ. ඡන්ද කල්යන්නේ ශ්‍රී ලංකා අදහස් පක්ෂ සංවිධාන ගැටලුවක් නිසා, එක්සත් ජාතික පක්ෂයේ ආර්ථික වශයෙන් පරිපාලන වශයෙන් අසාර්ථක වී තිබෙන නිසා, සහ තනි තනි මෙතන ඉන්න මන්ත්‍රීවරු වශයෙන් ගත්තට පස්සේ තමන්ට තමන්ගේ කොට්ටාහි දිනන්න බැරි නිසා. ඔක තමයි ඇත්ත. නැත්තම් ඊට කලින් තිබුණු සභා සාකච්ඡා මොකද කළු සභාපතිතුමනි, මනාප ක්‍රමය මහා විනාශයක්. මේක අහෝසි කරන්න ඕනේ කියලා නොකියුවේ කවුද මේ රටේ? මෙරටේ මනාප ක්‍රමය ඉතාම අවුලක් කියලා තමයි කිව්වේ. ජයිපි අපි කිව්වනේ අපිට නම් ප්‍රශ්නයක් නැහැ. අපේ කවදා මනාප හුටපටයක් ඇවිල්ලා නැහැ. අපි මුණු ගහගෙන ඡන්ද කළා නැහැ. ජයිපි වශයෙන් ඉල්ලද්දි කළා නැහැ. සන්දාන වශයෙන් ඉල්ලද්දි අපි කළා දිනලා තියෙනවා. ඒ නිසා අපිට මනාප ප්‍රශ්නේ තිබුණේ නැහැ. එතකොට ඊළඟට කිව්වා කොට්ටාෂේ මන්ත්‍රීවරයෙක් ඉන්නෝනි කියලා. අපි කිව්වා ඒ දවස්වලත් කොට්ටාෂේ දැනුත් මන්ත්‍රීවරයෙක් ඉන්නවා. ඔබතුමාලා ආසන සංවිධායකව පත් කරනවා. ප්‍රාදේශීය සම්බන්ධීකරණ කමිටුව ඔබතුමාලා ආසන සංවිධායකව පත් කරනවා. ඡන්ද ගණන් කරන්නේ දැනුත් කොට්ටාෂක විදියට. අපි කිව්වා අමුතුවෙන් කොට්ටාෂර මන්ත්‍රීවරයෙක් ඕනේ නැහැ. දැනුත් මෙතන ඉන්න ඇමතිවරු ගත්තොත් මන්ත්‍රීවරු ගත්තොත් අමුන්නාසා වැඩිපුර මුදල් වියදම් කරන්නේ හොයන්නේ බලන්නේ තමන්ගේ ආසනේ. දිස්ත්‍රික්කෙම කිව්වට තමන්ගේ ආසනයක් තියෙනවා. එකතම ඇත්ත. නමුත් ඒලාකො නෑ නෑ හෙම නෑ කොට්ටාශර මෝන කිය. හිතින් දැන් කොට්ටාශ ක්‍රමේ දැම්මොකක්ද කියන්න. දැව මොනවත් කියන්න දැ මනාප ක්‍රමය අවුල කියන්නෙත් නෑ කොට්ටාශවුල කියන්නෙත් නෑ. ඊට පස්සේ මොනාද කාන්තා නියෝජන ඒක අලුතෙන් කවුරුත් පිළිගත්ත දෙයක් ඒ ඕන කිව්වා. දැන් කාන්තා නියෝජනයත් ලොකු අරදරයක් වෙලා. එහෙම තමයි කියන්න. ඒ නිසා කරු සභාපැත්තුමනි මෙතන තියෙන ඡන්ද ක්‍රමයේ ප්‍රශ්නයක් නෙමෙයි. මෙතන තිබෙන්නේ අන්නර කියන ඡන්ද කල්යන අර හේතු දෙක නිසා ඡන්ද ක්‍රමයේ ඇත්ත ප්‍රශ්නේ කොතනද අවිලා තියෙන්නේ. ඇත්ත ප්‍රශ්නේ ඇවිල්ලා තියෙන ගරු සභාපැත්තුමනි තමන්ට ප්‍රධාන පෙළේ නායකයන්ට දිනන්න බෑ කියලා ඒගොල්ලන් හිතන නිසා. නැත්තම් ඡන්ද ක්‍රමයේ සමානුපාතිකයි. මේ අලුත් ඡන්ද ක්‍රමයේ අනුවත් තිබි පරණි ඡන්ද ක්‍රමයේ අනුවත් මන්ත්‍රීවරු ප්‍රමාණය තීරණය වෙන්නේ කොහොමද? කිසිම වෙනසකින් තොරව සෑම පක්ෂයක්ම ගන්නා වූ ඡන්ද සංඛ්‍යා මත තමයි සමානුපාතිකව ගණන් හදලා තමයි මන්ත්‍රීවරු ප්‍රමාණය හිමිවේ. දැන් තර්කයක් කියනවා මේ ඡන්ද ක්‍රමය නිසා අස්ථාරලා තියෙනවලු සභා. මට කලින් කතා කර මන්ත්‍රීතුමා කිව්වා මොනවාද සල්ලි වලට මන්ත්‍රීවරු ගන්නවා කියලා. ඉතින් සල්ලි වලට මන්ත්‍රීවරු ගන්නවන්නේ මේ ක්‍රමයේදීත් ගන්නවන්නේ. කේවල ක්‍රමයේදීත් ගන්නවන්නේ. දැන් ඉන්දියාවේ තියෙන කේවල ක්‍රමය කෝටි ගණන් වලට විකිනෙන්නේ. දැන් ජනාධිපතිවරුන්ද විකිනෙන්නේ. ජනාධිපතිවරුන් අපි දන්නවා පක්ෂ විකුණනවා ජනාධිපති අපේක්ෂකයන්ට. පක්ෂ විකුණනවා. ඒ නිසානේ සමහර පක්ෂ පහුගිය ජනවාරි 8 වෙනිදා ඡන්දෙ මැද්ද එකතු වෙන්නේ. ඡන්දෙ මැද්ද එකතු වෙන්නේ. අඩුගාය ඡන්දර නොමිනේෂන් දෙන්න කලින්වත් නෙමෙයි. ඒ නිසා අනුරසවරත් කිව්වා දේශපාලනේ සල්ලි වලට කරන මෙතන වැඩි බහුතරයක් ඉන්න රටක තමුන්නාසලට ඡන්ද ක්‍රමයකින් ගහදන්න බෑ. අපේ මන්ත්‍රීවරු 436ක් ඉන්නවා ජනතා මිත්‍ර ප්‍රමුණේ. අපි එකම කෙනෙක්වත් දැන් මේ සභාව පිහිටවද්දි අනුර මන්ත්‍රීතුමා කිව්වා අපි එකම කෙනෙක්වත් අපේ එකම තරුණ කිසිම අපේක්ෂකයෙක් අඩුම ගන්න එකම තැනකවත් වෙනස්ුනේ නෑ. තමුන්නාසලට UMP කියා විකුණුණා. පොහොට්ටුවේ මන්ත්‍රීවරියක් ලක්ෂ දෙකක් අරන් අනිත් පැත්තට ඡන්දුන්නා කියලා මම හිතන අරණායකද කොහෙද ප්‍රෙස් කොන්ෆරන්ස් එකක් තියලා කිව්වා. UMP ට වැඩි ඡන්ද තිබිච්ච දෙහිවල අනිත් පැත්තට ගියා. UMP ට වැඩි ඡන්ද තිබිච්ච මීගමුව මම හිතන අනිත් පැත්තට ගියා. ගාල්ල ගියා. ඒ සල්ලි වලට විකිරණ එක. ඒක ඔබතුමාලගේ පක්ෂවල ප්‍රශ්නයක්. මේ රටේ ප්‍රශ්නයක් නෙමෙයි. ඔබතුමාලගේ නායකයෝ සැලකිත ප්‍රමාණයක් දූෂිතයි නිසා ඔබතුමාලගේ පහළ හැදෙන්නේ සල්ලි වලට පක්ෂෙත් පාවල දෙනවා. ගමේ UMP කාර්යාලයේ ඡන්ද අරගෙන මන්ත්‍රීවලා එක විකුණනවා සල්ලි වලට. ඉතින් ඒකට ඡන්ද ක්‍රමයක් හදන්න පුළුවන්ද? මුස්ලිම් මිනිහාගේ ඡන්ද අරගෙන ඇවිල්ලා මම මුස්ලිම් කොංග්‍රස් හරි මම වෙන මොකක් හරි කියලා මම මුස්ලිම් මිනිස්සු වෙනුවෙන් පෙනී ඉන්නවා කියලා වෙන පැත්තකට යනවා. දෙමළත් එහෙමයි සිංහලත් එහෙමයි. ඒක ඡන්ද ක්‍රමයට බේරන්න බෑ. ඒ නිසා අභියෝග කරනවා මේ ඡන්ද ක්‍රමේ වෙන අඩුපාඩුකම් තියෙනවා ඔය කියන ප්‍රශ්නේ නෑ මේකේ. ඒ ප්‍රශ්න පහුගිය ඡන්ද ක්‍රමෙත් තිබුණා ගරු සභාපතිතුමනි කේවල ඡන්ද ක්‍රමෙත් තිබුණා. ඒ නිසා මා මුලින් අවසාන වශයෙන් මම කියන්න කැමති දැන් නිසා ජනතා මිත්‍රස් අපි කියන්නේ මේ හැදිච්ච ඡන්ද ක්‍රමේ හොඳම ඡන්ද ක්‍රමේ නෙමෙයි. නමුත් මේකේ මනාප ක්‍රමයක් නෑ. මේක ගැතුම් තිබුණේ නෑ. මේකේ කොට්ටාශර මන්ත්‍රීවරයෙක් ඉන්නවා කාන්තා නියෝජන ලැබිලා තියෙනවා. දැන් මතු කළා තිබෙන යම්කිසි ප්‍රශ්නයක් මේ ජාතිකත්ව නියෝජනය පිළිබඳ ප්‍රශ්නය. අපි පිළිගන්නවා ජාතිකත්වයන්ගේ අයිතිවාසිකම් ආරක්ෂා වෙන්න ඕන. නමුත් අපි සුද්ධ කරමුද එහෙමද දැන් මේ කරන්නේ? අපි කැමති දේශපාලන වශයෙන් ෆෞසියම තුමාත් එක්ක වෙන ගැටලු තියෙන්න පුළුවන්. අපි කැමති බොරල්ලෙන් ෆෞසිලා මොහමඩ්ලා පත් වෙනවට සිංහල මිනිසුන්ගේ ඡන්දවලි. දැන් සුද්ධ කරේ මෙහෙමනේ. සුද්ධ මොකද ඩිවයිඩ් ඇන්ඩ් රූල් කියලා කරේ. සුද්ධ ලංකාවේ ජාතික දේශපාලන පක්ෂ හැදෙන්න දුන්නේ නැහැ. ජාතික දේශපාලන පක්ෂ හැදෙන්න දුන්නේ නැහැ ගරු සභාපතිතුමා. සුද්ධ කරේ මොකද්ද? සිංහල මන්ත්‍රීවරු දෙමළ මන්ත්‍රීවරු මුස්ලිම් මන්ත්‍රීවරු කියලා තමයි තෝරන ජනතාවට බාර දුන්නේ. ඒ නිසා අපේ රටේ සිංහල දෙමළ මුස්ලිම් තුන කලවම් වෙලා ශ්‍රී ලාංකීය ජාතික එක හැදුණේ නැහැ. නමුත් ඒවා පසු කාලේ ඉන්නවා දැන් ෆෞසි ඇමතුමා MH මොහොමඩ් ඇමතුමාලා වගේ අය සිංහල ජනතාව බහුතරයක් තියෙන ආසනවල ලොකු පක්ෂවලින් ඡන්දෙල්ලා දින්නා. දැන් අපි බලන්න ඕනේ ඒක නෙමෙයිද? ඒක තමයි වෙන්න ඕන දේ. හැබැයි දැන් මේ මොකද්ද තර්ක කරන්නේ? මේ තර්ක කරන්නේ වැඩිපුර මම කියනවා ඒ අනන මුස්ලිම් ජනගහනේ 9.7% 10%ක් ඉන්නවා. දැන් පාර්ලිමේන්තුවේ මුස්ලිම් මන්ත්‍රීතුමාලා 21%ක් ඉන්නවා. ආසන්න වශයෙන් 100 ජන අනුපාතය රැකලා තියෙනවා. ඊට වැඩි වුණා නම් තවත් හොඳයි. නම් ආසන්න වශයෙන් රැකලා තියෙනවා. ඒක පහක් වුණා නම් හොඳ නැහැ. හැබැයි ඒ 21 දෙනාගෙන් කී දෙනෙක්ද මුස්ලිම් පක්ෂ වලින් අවිල්ල තියෙන්නේ? මේ පාර්ලිමේන්තුවේ නීත්‍යානු නිල වශයෙන් ගත්තොත් මුස්ලිම් පක්ෂ වලින් තරම් කල්ලල් තියෙන එක මන්ත්‍රීතුමයි. අනිත් මන්ත්‍රීතුමාලා සම්දාන වලින් ඇවිල්ලා තියෙන්නේ. මම පිළිගන්නවා රිචාඩ් ඇමතුමා සම්දානකින් ආවට එතුමාට මන්නාරමේ වැඩි බලය තියෙන ඔබතුමාට මම පිළිගන්නවා.
ගරු මන්ත්‍රීතුමා අවසන්.
නමුත් 21කින් ඔබතුමයි මම හිතන්නේ අලි කවුද අලි සයිර් මවුලාන මන්ත්‍රීතුමයි තව ඕන අපි පහක්ම දාමු. ඉතිරි ආවිල්ලා තියෙන්නේ කොහමද? වැඩිපුර එක්සත් ජාතික පක්ෂයෙන් තව පිරිසක් ශ්‍රී ලංකා අදහස් පක්ෂය.
ගරු මන්ත්‍රීතුමා අවසන්.
ඒ නිසා අපි කියන්නේ මේකේ වැරදි කරුණක් කිව්වා මට විනා තත්පර තියා දෙන්න වරු මන්ත්‍රී සභාපතිතුමනි. අපි කියන්නේ හැම විටම අපි ශ්‍රී ලාංකේය ජාතියක් හදන්න කතා කරන ගමන් අපි හැම වෙලාවෙම හිතුවොත් සිංහල මිනිස්සු සිංහල ගල් ගුහාවක ජීවත් වෙන්නයි දෙමළය දෙමළ ගල් ගුහාවක ජීවත් වෙන්නයි මුස්ලිම් අය මුස්ලිම් ගල් ගුහාවක ජීවත් වෙන්නයි හිතුවොත් කවදද මේක හැදෙන්නේ? එහෙස එහෙමත් හිතන්න ඕනේ කවුරුත්. දෙක තමයි මේ ඡන්ද ක්‍රමය ඇතුලේ දැන් මේ අනුරාධ දිසානායක මන්ත්‍රීතුමා කියව එක ටික වැරදිද තේරුම් ගන්න අපි සමාජයේ ලිවර දෙකල වසන් කරන්නම්. දැනට පලාසවා නමේම මුස්ලිම් මන්ත්‍රීතුමාලා විවිධ පක්ෂවලට අයත් 43ක් ඉන්නවා කියලා මේ වාර්තාවේ තියෙනවා. ඒ මුළු මන්ත්‍රීවරු සංඛ්‍යාව 455න් තමයි ගරු සභාපතිතුමනි 43ක් ඉන්නේ. දැන් කොට්ටාෂ ප්‍රමාණය කොට්ටාෂ තියෙන්නේ මේ 455න් 222යි. එතකොට මේ 222කින් 222ට බැලුවට පස්සේ තමයි මුස්ලිම් මන්ත්‍රී ප්‍රමාණය 13 වෙලා තියෙන්නේ. නැතුව 455න් 13ක් නෙමෙයි මේක පළවෙනි පිටුවේ ලියලවත් තියෙනවා. මේක 13 උනේ ඇයි? දැන් අපි ප්‍රතිශතාත්මකව බැලුවමත් මෙතන තියෙනවා සාමාන්‍යයෙන් හැම ජනානුපාතයට කිට්ටු වෙන්න මේක තියෙනවා. අපි දන්නවා 100%ක් සම්පූර්ණ කරන්න බෑ. පලාස් සභාවල මන්ත්‍රීවරු ප්‍රමාණය බෙදී තිබෙන ආකාරය ගත්තොත් රටේ ජනසංගණනයට බොහොම කිට්ටුයි. 0.12කින් තමයි වෙනස් වෙලා තියෙන්නේ. නමුත් අපි එහෙමම හිතුවා වුණත්
ගරු මන්ත්‍රීතුමා
430 455න් 13ක් නෙමෙයි 222න් 13ක්. ඒක 13 උනේත් මතක තියාගන්න. මෙතන හිටපු සමහර ඇමතිවරු අපි කතා කරලා කිව්වා විශේෂයෙන්ම මුස්ලිම් දේශපාලන පක්ෂවල නායක. ඔබතුමාලාගේ තිබෙන ගැටලුව අපි හැංගීම
තියෙනවා.
හැබැයි ඒ වෙලාවක තේරුම් ගත්තේ නැහැ. මොකද ඔබතුමාලා තමයි 60යි 40යි 50යි 50 කරේ. 160ක් කේවල උනන්න මොකද වෙන්නේ? මුස්ලිම් කොට්ටාෂ ප්‍රමාණය 16ක් වෙනවා.
විශාඩ් බදුදින්
ඔබතුමාගේ පක්ෂයටයි ඔබතුමාටයි ඔබතුමාගේ නායකටයි මම ගරුකරන එකනේ. නමුත් එදා ගරු මන්ත්‍රීතුමා අපිට අපේ මේ යහපාලන ආණ්ඩුව ගෙනෙන්න ඔබතුමා ජනාධිපතිතුමාගේ ඡන්දයේදී ඔබතුමාලාගේ උදව්ත් ලොකුවට තිබ්බා ඇත්තටම. නමුත් අපිත් ඒ වගේ උදව් කරලායි තමයි ඒ ජනාධිපති ඡන්දයට මහන්සිනේ ඔක්කොම එකට. නමුත් ඒ ඡන්ද ක්‍රමය එදා කරපු වැඩ නායකතුමා දන්නවා. පක්ෂනායක මීටිමදිත් අපි කිව්වා ඒකට විරුද්ධයි කියලා. ඒ තව වෙන ඌමනාවක් හිතට තියාගෙන කල් දෙම්මේ කල් දාන්න තමයි මේ වැඩේ කරේ. ඒ නිසා අපේ හිතාමතා තමයි ඒක උනේ ගරු මන්ත්‍රීතුමා. හරියට මේ විදිහට කතා බහ කරලා කරා නම් එහෙම ප්‍රශ්න එන්නේ නැහැ. එදා අපිට ලොකු ප්‍රශ්නයක් වුණා. ඒක නිසා තමයි අපි අන්තිම මේම හරි කරන්න කියලා කිව්වේ. අද කතා කරන්න පුළුවන් තත්ත්වයක් තියෙනවා ඒකට. හොඳයි.
සභාපතිතුමා මම තාත්පර මම ඇමතුමා ඔබතුමාලාගේ දේශපාලන ප්‍රශ්න ගැන මට අදහසක් තියෙනවා. මම කිව්වේ මේක මේ 60යි 40යි තිබ්බනම් සියල්ල විසඳනවා කියලා නෙමෙයි. හැබැයි 60යි 40යි 50ට 50ක් කරපු නිසා අපි ඒ වෙලාවේ කිව්වා ඒක කරන්න එපා ඔබතුමාටම ආවාසි වෙන්න කියලා. ඒකෙන් තමයි මුස්ලිම් කොට්ටාස 16ක් වෙන තිබිච්ච එක 13 වෙලා තියෙන්නේ.
ගරු මන්ත්‍රීතුමා. ගෞරව රිෂාඩ් බදුදින්. ගෞරව අමීර් අලි.
பிஸ்மில்லாஹிர் ரஹ்மான் இப்ராஹிம். மாகாண சபைகள் தேர்தல் தொகுதிக்கான எல்லை நிர்ணயம் தொடர்பிலான விடயத்திலே நாங்கள் பேசிக்கொண்டிருக்கிறோம். மாகாண சபை விடயத்திலே எங்களுடைய கட்சியினுடைய அகில இலங்கை மக்கள் காங்கிரஸ் கட்சியினுடைய தெளிவான நிலைப்பாடை கடந்த காலத்திலே இந்த பாராளுமன்றத்திலே நீங்கள் கண்டிருப்பீர்கள். அந்த வகையிலே கடந்த காலத்திலே இருந்த விகிதாசார பிரதிநிதித்துவ முறையான விடயத்தை தான் எங்களுடைய கட்சி எதிர்பார்க்கிறது. விசேடமாக இந்த நாட்டிலே இருக்கிற சிறுபான்மை சமூகத்தின் முஸ்லீம் அதுபோன்று தமிழர்கள் அதுபோன்று மலையக தமிழர்கள் உடைய பிரச்சனை இதற்குள் புதைந்து கிடக்கிறது. எங்களுடைய எதிர்த்தரப்பிலே பேசிக்கொண்டிருந்த கௌரவ பாராளுமன்ற உறுப்பினர்கள் சொன்னார்கள் 455லே 43 உறுப்பினர்களாகவும் 222லே முஸ்லீம் உறுப்பினர்கள் 13 உறுப்பினர்களாகவும் வருகிறார்கள் என்று சொன்னார். நானூற்றி ஐம்பத்தி ஐந்தில் நாற்பத்தி மூணு உறுப்பினர்கள் என்றால் இருநூற்றி இருபத்தி ரெண்டில் கிட்டத்தட்ட இருபத்தி நான்கு உறுப்பினர்களுக்கு மேல் வந்திருக்க வேண்டும். அப்படி என்றால் தான் நானூற்றி நாற்பத்தி நாலில் எங்களுடைய இலக்கை எதிர்பார்க்கலாம் என்கிற விடயத்திலே, கடந்த தேர்தலிலே கடந்த காலத்திலே வந்த தேர்தல் முறையின்படி இந்த நாட்டிலே நானூற்றி ஐம்பத்தி ஐந்து உறுப்பினர்கள் தெரிவு செய்யப்பட்டிருக்கிறார்கள், நாற்பத்தி மூணு முஸ்லீம் உறுப்பினர்கள் தெரிவு செய்யப்படுகிறார்கள். ஆனால் புதிதாக தொகுதி வாரியாக செய்யப்பட்டிருக்கிற இந்த முறையின்படி இருநூற்றி இருபத்தி ரெண்டு உறுப்பினர்கள் தெரிவு செய்யப்படுகிறார்கள் தொகுதி வாரியாக. அதிலே பதிமூணு உறுப்பினர்கள் முஸ்லீம்களாகவும் முப்பத்தைந்து உறுப்பினர்கள் தமிழ் உறுப்பினர்களாகவும் தெரிவு செய்யப்படுகிறார்கள். எனவே இது இந்த நாட்டிலே இருக்கிற சிறுபான்மை சமூகமாகிய தமிழர்கள் முஸ்லீம்கள் மலையக தமிழர்களுக்கு ஒரு சாதகமான சூழல் இல்லை என்கிற காரணத்தினால்தான் கடந்த வாக்கெடுப்பின் பொழுதும் நாங்கள் மிகுந்த சிரமத்துக்கு மத்தியிலே ஐம்பதுக்கு ஐம்பது என்ற விடயத்திலே இதை இந்த பாராளுமன்றத்திலே இந்த சிறுபான்மை சமூகத்தின் குரலுக்கு நீங்கள் மதிப்பு தர வேண்டும் என்று பிரதம மந்திரி அவர்களுடைய வாக்குறுதியும் ஜனாதிபதி அவர்களுடைய வாக்குறுதியும் அடிப்படையிலே தான் நாங்கள் இதற்கு அன்று வாக்களிப்பிலே கலந்து கொண்ட நிகழ்வு இந்த பாராளுமன்றத்திலே ஒரு சரித்திர திருப்பு முனையாக இருந்ததையும் இடத்தில் நான் சுட்டிக்காட்ட வேண்டும். அந்த வகையிலே இந்த தெரிவுகள் மூலம் பாடி வருகிற விடயங்கள் இந்த மாகாண சபை முறைமை வந்ததே சிறுபான்மை சமூக மக்களுக்கு ஏதாவது செய்ய வேண்டும் என்பதற்காகத்தான். பதிமூணாவது திருத்த சட்டத்தின் மூலம் சிறுபான்மை சமூகத்தை திருப்திப்பட வைக்க வேண்டும் என்பதற்காக கொண்டு வரப்பட்ட ஒரு மாகாண சபை சட்டம் மூலம் இந்த பதிமூணாவது திருத்தம் இவ்வாறு மீண்டும் அவர்களுக்கு ஒரு அவலக்குரலை ஏற்படுத்துகிற அல்லது திட்டமிட்டு நசுக்குகின்ற அல்லது அவர்களுடைய பிரதிநிதித்துவத்தை பறிக்கின்ற வேலை திட்டமாக இது கொண்டு வரப்படுமாக இருந்தால் எங்களை போன்ற சிறுபான்மை கட்சிகள் இதை எதிர்த்து வாக்களிப்பதை தவிர வேறு ஒன்றும் எங்களுக்கு இருக்க முடியாது என்பதை இந்த இடத்திலே நாங்கள் தெளிவாக சொல்லி ஆக வேண்டும். இப்பொழுது நடந்த உள்ளூராட்சி மன்ற தேர்தலிலே எங்களுக்கு படிப்பினை நாங்கள் கண்டிருக்கிறோம். இந்த உள்ளூராட்சி மன்ற தேர்தலிலே நாங்கள் கண்டுகொண்ட படிப்பினை எதிர்பார்த்த இலக்கை அந்த தேர்தல் திருத்த சட்டம் மூலம் எங்களுக்கு தரவில்லை என்பதை மிகவும் தெளிவாக கண்டு கொண்டிருக்கிறோம். நாங்கள் நீங்கள் எல்லோருமே அதை பற்றி நாங்கள் பேசிக்கொண்டிருக்கிறோம். எதிர்காலத்திலே இது சாத்தியப்படக்கூடிய ஒரு முறைமை அல்ல என்று. அதுபோன்று இன்னும் ஒரு சாத்தியப்படாத முறையை பலவந்தமாக கொண்டு வந்து புகுத்தி அதன் மூலம் சிறுபான்மை சமூகத்தினுடைய அரசியல் குரல் வலையை நசுக்குகின்ற வேலை திட்டத்தை இந்த சபை முன்னெடுக்க கூடாது என்பதுதான் எங்களுடைய அகில இலங்கை மக்கள் காங்கிரஸ் கட்சியினுடைய நிலைப்பாடு என்பதை தலைமை தாங்குகின்ற கௌரவ உறுப்பினர்களுக்கு நான் தெளிவாக சொல்லியாக வேண்டும். சில பிரதேசங்களிலே உள்ளூராட்சி மன்ற உறுப்பினர்கள் கடந்த விகிதாசார அடிப்படையிலே பெரும்பான்மை சமூகத்தோடு ஒட்டி உறவாடி கொண்டிருந்த முஸ்லீம் சமூகமாக இருக்கலாம் தமிழ் சமூகமாக இருக்கலாம் அவர்களுடைய பிரதிநிதிகளை பெறக்கூடிய வாய்ப்பு விகிதாசார உள்ளூராட்சி தேர்தலிலே கண்டோம். அதற்கு பிறகு வந்த ரீதியிலே வட்டார முறை வந்த பொழுது அதனுடைய தேவைப்பாடுகள் அங்கு எடுக்க முடியாமல் போனது. சிறுபான்மையினர்கள் எதிர்பார்த்த அந்த சந்தர்ப்பத்தில் அந்த தேர்தல் திருத்தம் அதை கொண்டு வரவில்லை. அந்த வெற்றியை சிறுபான்மை சமூகத்திற்கு அவர்கள் தரவில்லை. அடிப்படையிலே பிரச்சனையை ஏற்படுத்துகிற ஒரு நிகழ்வு. உதாரணமாக என்னுடைய மாவட்டத்தை நாங்கள் எடுத்துக்கொள்வோமாக இருந்தால் 2008 வருடம் நாங்கள் 5 முஸ்லீம் உறுப்பினர்களை மட்டக்களப்பு மாவட்டத்திலே பெற்றோம். 2012 ஆண்டு 4 உறுப்பினர்களை நாங்கள் பெற்றோம். ஆனால் இந்த புதிய நடைமுறையின் கீழே 2 உறுப்பினர்களை நாங்கள் பெறுகிறோம். இதுபோன்று பெரும்பான்மை சமூகம் வாழ்கிற பிரதேசங்களாக இருக்கிற குருணாகல மாவட்டம் அனுராதபுரம் மாவட்டம் புத்தளம் மாவட்டம் காலி மாவட்டங்களிலே வாழ்கிற எங்களது சிறுபான்மை மக்களுடைய மாவட்ட ரீதியாக அவர்கள் பலந்து வாழ்கிற அந்த வாக்கினை பெற்று அவர்கள் விகிதாசார அடிப்படையில் தான் அவர்களுடைய பிரதிநிதித்துவத்தை அந்த குரலை அவர்கள் ஒலிக்க முடியுமே தவிர இப்படி திட்டமிட்டு செய்யப்படுகிற ஒரு வேலையாக எங்களுடைய கட்சி இதை பார்க்கிறது. அதனால் தான் எங்களுடைய கட்சி ஆரம்பத்திலே இருந்து இதற்கு எதிராக குரல் கொடுத்து வருகிறது. சபைக்கு தலைமை தாங்கும் கௌரவ தலைவர் அவர்களே, இது சிறுபான்மை சமூகத்தினுடைய பிரச்சனை. சிறுபான்மை சமூகத்திற்கு தீர்வு கொண்டு வரப்பட்ட 13வது திருத்த சட்டத்திலே ஏற்பட்டு போயிருக்கிற பிரச்சனை. இதை கூட அவர்கள் தெளிவாக எங்களுக்கு தரவாமல் இருக்கின்ற ஒரு காரணமாக இருப்பதாக இருந்தால் அது இந்த நாட்டிலே இருக்கிற ஒட்டுமொத்த சிறுபான்மை சமூகத்துக்கும் செய்கிற மாபெரிய துரோகம் என்பதை இந்த நாட்டிலே இருக்கிற பெரும்பான்மை அரசியல் தலைவர்கள் தெளிவாக உள்வாங்கிக் கொள்ள வேண்டும். எங்களுக்கு ஏதாவது தர வேண்டும், எங்களுடைய குரல்கள் ஒலிக்க வேண்டும். அந்த அந்த பிராந்தியத்திலே வாழ்கிற மக்கள், சிறுபான்மை சமூகம், முஸ்லீம் சமூகம், தமிழ் சமூகம், மலையக தமிழ் சமூகம் எல்லாமே அவர்களுடைய குரல்களாக அந்த அந்த மாவட்டத்திலே அந்த அந்த மாகாணத்திலே ஒலிப்பதற்கான அந்த சந்தர்ப்பத்தை கொடுக்காது விட்டால் அதனுடைய ஜனநாயகத்தை பற்றி பேசுவதிலே எந்த அர்த்தமும் கிடையாது. நாங்கள் இந்த காரணத்தை காட்டி எதிர்காலத்திலே இன்னும் இந்த தேர்தலை இழுத்தடித்து கொண்டு போகிற வேலை திட்டத்தையும் இந்த சபை செய்யக்கூடாது. எங்களுடைய எதிர்பார்ப்பு இருக்கிறது, இது எதிர்காலத்திலே இது முரண்மையும் பிரச்சனையும் தோற்றுவிக்கும். நல்லாட்சி அரசாங்கம் என்று சொன்னது சிறுபான்மை மக்களுடைய பலத்தை அள்ளிக்கொண்டு வந்த இந்த அரசாங்கம் மீண்டும் ஒரு தடவை சிறுபான்மை சமூகத்தை துவம்சம் செய்ய வெளிக்கிடக்கூடாது என்பதுதான் எங்களுடைய பிரார்த்தனை. அந்த வகையில் எதிர்காலத்திலே இந்த தேர்தல் எக்காரணம் கொண்டும் நிறுத்திவிடாது. குறிப்பிட்ட காலத்திலே பழைய தேர்தல் சட்டத்தின் கீழ் விகிதாசார முறைப்படியான அந்த திட்டத்தின் கீழ் இந்த நாட்டிலே அந்த தேர்தலை நடத்தப்படுவதாக இருந்தால் கடந்த காலத்திலே எல்லா பிரதேசத்திலும் எல்லா மாவட்டங்களிலும் எல்லா மாகாணங்களிலும் அந்த பிரதேசத்திலே சிறுபான்மையாக இருந்தவர்கள் அவர்களுடைய பிரதிநிதித்துவங்களை பெறக்கூடிய வாய்ப்புகளை கிழக்கு மாகாணத்தில் மாத்திரமல்ல வட மாகாணத்திலும் அதற்கு பிறகு மற்ற பிரதேசங்களிலும் நாங்கள் கண்டுகொண்டோம். வடமாகாணத்திலே நாங்கள் சிங்கள ஒரு சகோதரர்கள் ஒருவர் அங்கே வடமாகாண சபையிலே இருந்து கொண்டிருக்கிறார். கௌரவ மாகாண சபை உறுப்பினர் ஜெயத்திலக் அவர்கள் அதனோடு இன்னும் ஒரு சகோதரர் இருந்து கொண்டிருக்கிறார் என்று நினைக்கிறேன். தர்மபால் அவர்கள் இருந்து கொண்டிருக்கிறார்.
ஒரு நிமிடம் இருக்கின்றது.
நன்றி. அந்த வகையிலே இவ்வாறு வருகின்ற வேலை திட்டங்களின் காரணமாக அந்த பிரதேசங்களிலே இருக்கிற சிறுபான்மை குரலாக இருக்கின்ற அவர்களுடைய நிலவரங்கள் என்னவாகும் என்பதையும் நீங்கள் யோசித்து பார்க்க வேண்டும். எனவேதான் நாங்கள் எதிர்பார்ப்பது இதை காரண காரியங்களாக வைத்து இதனால் தேர்தலை பின்போடுகிற நிகழ்வுகளை எந்த அரசியல் தலைவர்களும் இதிலே கங்கணம் கட்டிக்கொண்டு இறங்கக்கூடாது என்பதிலே எங்களுடைய கட்சி அகில இலங்கை மக்கள் காங்கிரஸ் கட்சி மிகவும் தெளிவாக இருக்கிறது. எனவே உரிய நேரத்துக்கு தேர்தல் நடத்தப்பட வேண்டும். ஜனநாயக முறைப்படி அந்த தேர்தல் நடக்கப்பட வேண்டும். சிறுபான்மை சமூகத்துக்கு என்று கொண்டு வரப்பட்ட இந்த மாகாண சபை உறுப்பினர் பதவிகள் அந்த 13வது திருத்த சட்டத்திலே சொல்லப்பட்ட அந்த விடயங்கள் மீண்டும் சிறுபான்மை சமூகத்திற்கு ஒரு வில்லங்கமான ஒரு சட்டமாக ஆக்குவதை எங்களுடைய கட்சி மிகவும் வன்மையாக கண்டிக்கிறது. எனவே அந்த வகையிலே எதிர்காலத்திலே இந்த நாட்டிலே இருக்கிற எல்லா மக்களையும் ஒவ்வொரு மாகாணத்தில் இருக்கிற முஸ்லீம் சமூகமாக இருக்கலாம், தமிழ் சமூகமாக இருக்கலாம், மலையக தமிழர்களாக இருக்கலாம், அல்லது எங்களுடைய பிரதேசங்களிலே வாழ்கிற சிங்கள சகோதரர்களாக இருக்கலாம், அவர்கள் எல்லோரும் பங்கு பற்றலோடு நியாயபூர்வமாக பெறுவதற்கான வாய்ப்பு இருக்கிறது கடந்த தேர்தல் சட்டத்தின் மூலம். எனவே அந்த சட்டத்தின் பிரகாரம் தேர்தலை நடத்த வேண்டும் என்று அகில இலங்கை மக்கள் சார்பிலே நான் கேட்டு விடைபெறுகிறேன். நன்றி.
ஜானக வக்கும்ர மந்திரித்துமா ஆர்டர் ப்ளீஸ், ஆர்டர் ப்ளீஸ். இட்ட பிரதமையங் மூலாசனேட்ட துரை ரத்னசிங்கம் மந்துமா பண்ண
கரு முனுசுனை மந்துமணி. அது பலசபா கல்கியக பிலிமதுமே விவாதேதி மட்ட கதாக்கரன் லபிமே கன நான் சத்துட்டு வேணுவா. உத துங்கதாவ பலசபாவே சபர்கம் பலசபாவே ஹிட்டு கெனக் கட்டியிட்டு மே மெத்திவாரணே த மாச தாய கல்கில்ல ஏ பலசபா துணேம ஜனதாவட்டு பலசபா ஹரா கிரண் தியன கட்டயுத்து மேனுக்கோட்ட ஹரியாக்கார இஷ்ட சித்தவின்ன ஏகட்ட மகஜன நியோஜித்தே கிட்டியோத் ஏ தமங்க சந்தே அப்பலா பொருத்துவங்க ஹரி ஜனதாவோட சேவை கண்ணும் அது ஏ தத்தே உதா விழானே குடக் விழாவட்ட தம தமங்க அபிமத்தே பரதி கட்டயுத்து கண்ணும் தம்மே චන්දකල් ගියහම ඒ පලස්සභාව යටතේ තියෙන සෞම්පකාර සමිතියකවත් ඡන්දයක් තියන්නේ නැහැ. නිවිතිකල සෞම්පකාර සමිතියේ හෙටයි කියලා ඡන්දේ තිබුණා. අද කියන දවසේ ඒක කල් දැම්ම ආණ්ඩුකාරතුමිය විසින්. එතකොට ගොඩක වෙලත් ඒ විදිහට කල් දැම්මා. අපි බලාපොරොත්තු වෙන්නේ ප්‍රජාතන්ත්‍රවාදී රටක ජනතාවගේ අයිතිය මේ ඡන්ද අයිතිය ලබලා දෙන එක මේ ඡන්ද ලියාපදිංචි කරලා විතරක් වැඩක් නැහැ. හැමදාම අවුරුද්දට එයාට ඒ අයිතිය දෙන්න ඕනේ. මේ මැතිවරණේ කල් දැම්මේ එක දවසෙන් මේ පලස්සව කල් දාන්න ඕන නිසා කාන්තා නියෝජනයක් ඕනි කියලා පනතේ ගෙනල්ලා මේ කොට්ටාසක මේ ගේන්න ඌමනාවකට නෙමෙයි මේක කල් දැම්මේ. එදා මේ අද කතා කරපු ගොඩක් මන්ත්‍රීවරුව රැවට්ටුවා. 50ට 50 මේක ගෙනල්ලා කරන්න බෑ කියලා ඕන කෙනෙක් දන්නවා. එහෙම කරන්න බෑ කියලා පලස්සව අකර්මන්නේ කරන්න ඌමනාවක් තිබුණා රජයට ඡන්දට යන්න තිබිච්ච බය නිසා. මොකද ප්‍රාදේශ සභාව මැතිවරණයට ඉස්සෙල්ලා පලස්සවට ගියා නම් ඒක පරදිනවා කියලා දන්නවා. ඊගොඩ ප්‍රාදේශ සභාව තියලා බැලුවා. ප්‍රාදේශ සභාව පරාදයි. දැන් බලනවා මේක තව ටිකක් ගිනියන්නේ කොහොමද කියලා. දැන් අපට ලැබිච්ච ආරංචිය අනුව අවසාන පලස්ස සභාවේ කාලේ ඉවරනකොට තමයි ඡන්ද තියන්න බලාපොරොත්තු වෙන්නේ. ඒ කියන්නේ 2019 9 වෙනි මාසේ තමයි අවසාන පලස්ස සභාවේ කාලේ ඌව පලස්ස සභාවේ කාලේ අවසන් වෙන්නේ. දැන් එතකන් අල්ලගෙන යන්න තමයි මේ උප්පර වැට්ටියක් හැටියට එක එක දේවල් කරන්නේ. ඒ නිසා අපි කියනවා ආණ්ඩුවට මේක මේ වෙන කාගෙන්වත් අහලා වැඩක් නැහැ. ආණ්ඩුව කරන්න ඕන වැඩේ. මේ වගේ විවාදයක් තියලා වැඩක් නැහැ. එක්කෝ තිබිච්ච ක්‍රමයට මේ ඡන්දේ පවත්තලා තව අවුරුදු 4කින් හරි 5කින් හරි එන ඡන්දෙදී හරියට කොට්ටාස කමිටුට ඡන්දයක් පවත්වන්න ඕනේ. අර ප්‍රාදේශ සභා කොට්ටාස කමිටුට ඡන්ද තියලා ප්‍රාදේශ සභාවල සභාපතිවරු පත් කරගන්න බැරි වුණා. ඒ ක්‍රමයේ වැරදි කියලා මැතිවරණ කොමසාරිස්තුමා කියනවා. හැබැයි මේ රටේ මන්ත්‍රීවරු ප්‍රාදේශ සභාව අඩු කරන්න කියලා එක දෙගුණයක් කරා. අපි බැලුවහම ගැසට් එකේ තියෙන ගානට වඩා ඒ සභාවට මන්ත්‍රීවරු වැඩි. අද ප්‍රාදේශ සභාව රැස්වීමක් තියන්න ගියහම ඉඩ පහසුකමක්වත් නැහැ. දැන් මේ කොළඹ නගර සභාවේ පාර්ලිමේන්තුව විතර පිරිසක් ඉන්නවා. හැබැයි කිව්වේ මේක ගේන්නේ මේ වියදම අඩු කරන්න කියලා. දැන් ජනාධිපතිතුමාම කියනවා වියදම වැඩි වුණා කියලා. ඒක නිසා මේ අත්හදා බලන වැඩ පස්සට තියලා අපි කියනවා ආණ්ඩුව කොහොම හරි මේ ඡන්දෙ තියන්න ඕනේ. දැන් උතුරු පළාත් සභාවේ කාලේ ලබන 10 වෙනි මාසෙන් අවසන් වෙනවා. මහින්ද රාජපක්ෂ මැතිතුමා යුද්ධය අවසන් කළා උතුරු සංවර්ධනය කළා උතුරු පළාත් සභාව පරදිනවා කියලා දැන දැනත් මහින්ද රාජපක්ෂ මැතිතුමා ඡන්දයට බය නැතුව ඒ උතුරේ මිනිස්සුන්ට ප්‍රජාතන්ත්‍රවාදී අයිතිය දෙන්න තමන් කැමති කෙනෙක් පත් කරගන්න අයිතිය දුන්නා. එතුමා ඒක පරදිනවා කියලා දැනගෙන තමයි ඒක කරේ. අද මේ ආණ්ඩුව මොකද කරන්නේ? අපි එදා ප්‍රජාතන්ත්‍රවාදී අයිතිය දීපු උතුරේ ඡන්දදායකයාගේ අයිතිය උතුරා ගන්න තමයි අද මේ ආණ්ඩුව හදන්නේ. එහෙම බය නැත්නම් මේක මේ කල් දාලා දැන් 10 වෙනි මාසෙන් පස්සේ ඒ උතුරු පළාත් සභාවත් අකර්මණ්‍ය වෙනවා. ඒ නිසා අපි ආණ්ඩුවට කියනවා මැතිවරණ කල් දාලා මේ ප්‍රශ්න විසඳන්න බෑ.
ගරු මන්ත්‍රීතුමා ආලවසනයි.
ගරු මන්ත්‍රීතුමා දිනේෂ් කුණවර්ධන මැතිතුමා එන්නේ නැහැ. එතුමාගේ කාලේ ගන්න කියලා හිටා මට කිව්වා. එතුමාගේ විනාඩි 10ක් තියෙනවා.
හරි. හරි.
ඒක නිසා අපි ආණ්ඩුවට කියන්නේ මැතිවරණ වලට බය නැතුව මැතිවරණයට මුහුණ දෙන්න. ඒක නිසා තමුන්නාන්සල කොට්ටාස කමිටු තිනන් තියන්න මේ ක්‍රමයට. අපි ඕන එකකට කැමති. මනාප ක්‍රමයේ තිනන නම් ඒකට තියන්න. මේ කොයිකට හරි ගිහිල්ලා ඡන්දයක් තියන්න කියලා අපි ආණ්ඩුවට කියනවා. මේ කොට්ටාසකමේ කඩලා තියෙන හැටි කිව්වොත් ගරු සභාපතිතුමනි අපේ රත්නමුර දිස්ත්‍රික්කයේ මගේ මැතිවරණ කොට්ටාසේ කලවාන අපේ රංජිසෝස මන්තුමාගේ මැතිවරණ කොට්ටාසේ රක්වාන ඊගාට නිවිතිගල කොළන්න මැතිවරණ කොට්ටාස හතරක් එකතු කළා. මෙම පටියක් කඩලා තියෙනවා කිලෝමීටර් 40ක් විතර දිගට. අඩුම ගානේ ඒකට තේරෙන මන්ත්‍රීවරයාට ඒක ඇවිදින්න යනවත් හරියට පාරක් නැහැ. මොකද එක එක තැන් වලින් කඩලා තියෙන්නේ. ඒ නිසා මේක විකෘති කැඩිල්ලක් තියෙන්නේ. කොට්ටාසකමේ
මේ කරලා නම් ලේසි ක්‍රම තිබුණා. එක ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසයකට නැත්නම් එක ප්‍රාදේශීය සභාවකට මේ කොට්ටාසයක් කඩන්න තිබුණා. දැන් ප්‍රාදේශීය සභා හතරක් එක පළාත් සභා කොට්ටාසයක් බවට පත් කරලා තියෙනවා. එසේ අපි කියන්නේ ආණ්ඩුවට උමනාවක් තියෙනවා නම් මේක බොහොම ලේසියෙන් සරලව මේක කරන්න පුළුවන්කමක් තිබුණා. ඒ සරල කරන වැඩේ වෙනුවට මේක විකෘතිභාවයක් ඇති කරන්න තමයි ආණ්ඩුව කටයුතු කරලා තියෙන්නේ. ඒ නිසා අපි ආණ්ඩුවට කියන්නේ මේ ඡන්ද මංකොල්ල කන්නතුර 82 සංවර්ධන සභා ඡන්දය උතුරේ ගෙනල්ලා අපි දන්නවා මොකද්ද කරේ කියලා. ඒ වගේ අඩුම ගානේ මේ සභාවල් 6ක ඡන්ද එකවර පවත්වන්න පුළුවන්. සා අපි මොනම වෙලාවකවත් දැන් මේ ආණ්ඩුව කියනවා ගම් පෙරළිය අර පෙරළිය මේ ඔක්කොම කරනවා කියලා. හැබැයි ඊයේ රෑ අපි 12ට දැක්කා පෙරළිය හරියටම රෑට මිනිස්සු නිදා ගන්නකොට තියෙන තෙල් මිල නෙමෙයි එළි වෙනකොට. ආයේ උදේ 10 11 වෙනකොට ඒක වෙනස් වෙනවා. මේ වගේ පුදුම ආණ්ඩුවක්. අනර තෙල් ගහපු තැනකට ගිහිල්ලා ඉතින් සෙඩ් එකකට ගිහිල්ලා මිනිස්සු රණ්ඩු වෙලා තියෙනවා අපේ සල්ලි අහපව් දෙන්න කියලා. මේක මේ ආණ්ඩුවේ කට්ටියට එකට ඉඳලා එක වැඩක්වත් කරන්න බැරි වෙච්ච එක මේකට ඡන්දයක් තියන්න බෑ. අද වෙලා තියෙන්නේ මේ ආණ්ඩුවට ඒ විදිහමයි. ඊයේ රෑ තෙල් මිල වැඩි කරලා උදේ අඩු කරා වගේම මේ ආණ්ඩුවේ ඉන්නේ මේ දෙමහුන් කට්ටියට අද බෑ එකට එක තීන්දුවක් ගන්න. එක කට්ටියක් කියනවා ඡන්ද මනාප කමේට තියන්න ඕන කියලා, තව කට්ටියක් කියනවා කොට්ටාස කමේට තියන්න ඕන කියලා. ඒක තමයි වෙලා තියෙන්නේ. මේක හුඟක් වෙලාට මේ අපේ පිටින් දාන්න හදනවා. ඊ අගමැතිතුමා කියනවා මේ ඡන්දේ මේ ඔක්කොම එකතු වෙලා කරන්න ඕනි කියලා. ආණ්ඩුවක් තියෙන ආණ්ඩුව කැමති විදිහකට අපි කියනවා මේ ඡන්දේ තියන්න කියලා. තමුන්නාසරට දිනන්න පුළුවන් කියලා පුළුවන් විදිහට තියන්නකෝ. මං අභියෝගයක් කරනවා මේ සමරගම් පළාතේ ඉන්න පාර්ලිමේන්තු මන්ත්‍රීවරු ගණනාවක් ඉන්නවා. මං සමරගම් පළාතේ ඉන්න පාර්ලිමේන්තු මේ ආණ්ඩුව නියෝජනය කරන සියලු දෙනාටම කියනවා පුළුවන් නම් බය නැත්තම් තමුන්නාසර තියෙන ඕනකමයකට ඡන්දෙට එන්න. මම මේ පාර්ලිමේන්තුවෙන් ඉල්ලා අස්වලා පළාත් සභාව ඡන්දෙට එනවා පුළුවන් නම් ඇහිලා දිනන්න කියලා. ඉතින් අපි වයනා ඡන්ද වලට යන්න ඡන්දයකට යන්න බය නැතුව ඡන්දයක් තියන්න ආණ්ඩු බලය දාලා පුළුවන් නම් ජයග්‍රහණය කරන්න. ඒක නිසා මේ රටේ මිනිස්සුන්ට දීලා තියෙන අයිතිය නැති කරන්න නැතුව තමුන්නාසල මේ මැතිවරණය පවත්වන්න ප්‍රාදේශ සභාවරු 3ක් තියන්න නැතුව අද පළාත් සභාව කල් දාලා තියෙනවා. මම පළාත් සභාව හිටපු කාලේ මන්ත්‍රීවරයෙක් කළා, නියෝජ්‍ය සභාපතිවරයෙක් කළා, ඇමතිවරයෙක් කළා අපි වැඩ කරා. අද ඒ පළාත් සභාවල මිනිස්සුන්ට බදා දවසට ගිහිලා තමන්ගේ ඉස්කෝලේ ගුරුවරයෙක් නැත්නම් ඒක කියන්න කෙනෙක් නැහැ. තමන්ගේ ගමේ පාර කැඩුණා නම් හදාගන්න කියන්න කෙනෙක් නැහැ. පළාත් සභාව අකර්මණ්‍ය කරාම ප්‍රාදේශ සභාවට දෙන්න තියෙන දඩ මුදලවත් අද පළාත් සභාවෙන් දෙන්නේ නැහැ. ඒක නිසා මේ පාර්ලිමේන්තුවෙන් අපි මොනා කිව්වත් ගමේ මිනිස්සුන්ට අවශ්‍ය කරන සංවර්ධන වැඩේ අද කරෙන්නේ නැහැ. ඒක පළාත් සභාවෙන් තමයි වැඩි දෙයක් කරන්නේ. ඒ නිසා අපි ආණ්ඩුවට බල කරලා කියනවා මේ එක එක ඒවා කියන්න නැතුව එක එක සූත්‍ර දාන්න නැතුව මේකට මුහුණ දෙන්න. පෙරක් අය කියනවා මේ පරණ ක්‍රමයට වඩා අලුත් ක්‍රමය හොඳයි කියනවා. දැන් මේ අලුත් ක්‍රමයට ඡන්ද දීලා මොකද වුනේ? ප්‍රාදේශ සභාවේ මම කියන මනාප ක්‍රමයේ තිබ්බනම් කිසිම ප්‍රශ්නයක් වෙන්නේ නැහැ. අඩුම ගානේ ඒ ප්‍රදේශයේ ජනතාවගේ ඡන්දෙන් වැඩිම මනාපකත් එක්කන හරි සභාපතිවරයා කරන්න තිබුණා. අද ඒක කරන්න පුළුවන් කමක් ලැබුණාද? සභාවල් පිහිටවන්න ගියාම පොහට්ටුවට ඡන්ද දීපු ඒගොල්ලෝ ගිහිල්ලා UMP එකක කට්ටියත් එක්ක ගිහිල්ලා සභාවල් පිහිටෙව්වා. UMP එකට ඡන්ද දීපු ඒගොල්ලෝ පොහට්ටු ඒගොල්ලොත් එක්ක ඇහිලා සභාවල් පිහිටෙව්වා. මේක එක්කෙනා තමන්ගේ බලේ ප්‍රතිපත්තියක් නැතුව තමන්ගේ බලේ උරගා බලන්න කටයුතු කරා. තමන්ගේ එක්කෙනා සභාපති කරන්න කොහොමද? අන්නේ සභාපති කරන්න අවශ්‍ය කරන කටයුතු කරා. ඒක නිසා අපි කියන්නේ මේ මොන දේ කරත් ඒක හරියට සියල්ලම හොඳට කරන්න බැරි වෙනවා. කොයි මැතිවරණ ක්‍රමයක කරත් අඩුම තරමේ ඒක කරගෙන යන්න පුළුවන් විදියට දැන් මේ 50ට 50 තියලා තිබ්බොත් ගරු සභාපතිතුමනි මහජන ඡන්දයෙන් පත් වෙන්නේ 50යි. පක්ෂ මහලේකම් වරයෙකුට ඕන හැටියකට නිතරගෙන් ඒ කිසිම දෙයක් නොකර ජනතාවට වග කියන්නේ නැති 50%ක් පළස් සභාවට යනවා. ඒගොල්ල කාටද වග කියන්නේ?
මන්ත්‍රීතුමා ඒගොල්ලෝ විනාඩි 3ක් තියන්නේ.
හරි කරු සම්බත්. ඒගොල්ලෝ එතකොට වග කියන්නේ ඒගොල්ලන්ගේ පක්ෂයට විතරයි. ජනතාවට වග කියන්නේ නැහැ. මේ පාර්ලිමේන්තුවේ 225න් හරියටම භාගයක් ලයිස්තු වලින් ආව මොකද වෙන්නේ? වග කියන්න කෙනෙක් නැහැ. ඒක නිසා අපි කියනවා මේ අය මේ ගැන හරියට බලලා ඉතා ඉක්මනින් මේකට කටයුතු කරන්න කියලා ඉල්ලමින් මම නැවත වරක් කියනවා. අඩුමතර මේ ඉදිරි කාලය තුල මේ පළස් සභා 6 ඡන්දේ තියන්න ආණ්ඩුව බය නැතුව හැල ඡන්දේ තියන්න තමුන් ආසලාට පුළුවන් නම් ඒ පළස් සභා 6ට ආණ්ඩුව තියෙන සෑම මුදලක්ම දාලා හරි ජයග්‍රහණය කරවන්න පුළුවන් නම් කරවන්න බාන්න තමුන් ආසලා අර දියේ යට රබර් බෝලේ දාගෙන අල්ලගෙන හිටියා පෙබරවාරි 10 එක අතෑරුණා. ඒක නිසා තමුන් ආසලාට පළස් සභාවට වෙන්නේ නියත වශයෙන්ම පරාජයට පත් වෙනවා. ඒක නිසා තව යන්න යන්න මේ පරිදිමේ වේගය වැඩි වෙනවා. ඊට කලින් පුළුවන් නම් උත්සාහයක් කර ගන්න මේ මැතිවරණේ තියන්න කියලා මම ආණ්ඩුවට කියමින් මම හිතනවා සබරගමු පළාතේ කාරු හරි මන්ත්‍රීවරයෙක් මගේ අභියෝගේ බාර අරගෙන පළස්ස වටේ කියන බලාපොරොත්තුව තියෙනවා. ඒක නිසා පුළුවන් නම් එළ ජයග්‍රහණය කරන්න කියලා ඉල්ලමින් කාලේ ලබල දුන්නට ඔබතුමාට ස්තුතියන්ත වෙමින් මරිණා ස්තුතියි.
Thank you. ඊළඟට ඔනරබල් සිට්නි ජයරත්න ඔබතුමාට විනාඩි 7යි.
උලසනාරූඪ ගරු සභාපතිතුමනි, මට ජේසි අලවතු වෙල නියෝජ්‍ය අමාත්‍යතුමාගේ කාලයත් අවශ්‍ය නම් ගන්න කිව්වා. ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි, පළාත් සභා මැතිවරණය කල්යෑම සම්බන්ධයෙන් ගරු සුමන්දිරන් මන්ත්‍රීතුමා අද කල්තැබීමේ යෝජනාව මේ සභාවට ඉදිරිපත් කරා. විශේෂයෙන්ම මම දකිනවා මේ පළාත් සභා මැතිවරණය කල්යෑම සම්බන්ධයෙන් මම එක්සත් ජාතික පක්ෂයේ මන්ත්‍රීවරයෙක් හැටියට මේක පක්ෂයක් හැටියට අපිට බලපානවා. මොකද පක්ෂයක් හැටියට විශේෂයෙන්ම මම එක්සත් ජාතික පක්ෂයේ මන්ත්‍රීවරයෙක් වගේම එක්සත් ජාතික පක්ෂයේ කෘත්‍යාධිකාරී මණ්ඩලයේ සාමාජිකයෙක්. විශේෂයෙන්ම අපි ප්‍රාදේශ සභා මැතිවරණයේ 2015 අගෝස්තු මාසේ සැප්තැම්බර් මාසේ අගෝස්තු මාසේ ජයග්‍රහණයෙන් පස්සේ තිබ්බනම් අපි ප්‍රාදේශ සභාවන් වල මීට වැඩි ජයග්‍රහණයක් අපිට ලබා ගන්න තිබුණා. මොකද්ද අ හේතුවකින් අපි මොකක් හරි කාගේ හරි ලණුවක් කෑවා කියලා මට හිතෙනවා. කෙසේ නමුත් ඒ ප්‍රාදේශ සභාව මැතිවරණය අපි බලාපොරොත්තු වෙච්ච ප්‍රතිඵල අපිට ලබා ගන්න බැරි වුණා. මොකද මේ පළාත් සභාවේ මම පළාත් සභාව පස් වතාවක් නියෝජනය කරපු මන්ත්‍රීවරයෙක්. මුලින්ම මම 93 අවුරුද්දේ තමයි උතුරු මැද පළාත් සභාවේ මන්ත්‍රීවරයෙක් හැටියට පත් වුණේ. මේ පාර්ලිමේන්තුවේ නේද ප්‍රථම පස් වතාවක් උතුරු මැද පළාත් සභාව මම නියෝජනය කරා, මට අත්දැකීම් තියෙනවා. ඒ වගේම ගරු මූලාසනාරූඪ සභාපතිතුමනි, මේ සීමා නිර්ණය කිරීම, මේ සීමා නිර්ණය කිරීමේ කොමිටිය, මේ සීමා නිර්ණය කිරීමේ මිනි කණ්ඩායම අපිට හිතා ගන්න බෑ කොතන ඉඳලා කටයුතු කරාද කියලා. දැන් මම බැලුවොත් පොළොන්නර දිස්ත්‍රික්කේ මම නියෝජනය කරන්නේ පොළොන්නර දිස්ත්‍රික්කේ ප්‍රාදේශීය ලේකම් කොට්ටාස 7යි, ප්‍රාදේශීය ලේකම් ප්‍රාදේශ සභා 5යි, නගර සභාවයි මේ 7 ප්‍රාදේශීය ලේකම් කොට්ටාස 7යි. මේ ප්‍රාදේශීය ලේකම් කොට්ටාස 7 මෙවර සීමා නිර්ණය කිරීමේදී මේ සීමාවන් වෙනස් කිරීමේදී ඉතාම හිතාගන්න බැරි තින්. දැන් ඔබතුමාලා කවුරුත් දන්නවා මහවැලි ගඟ ලංකාවේ දිගම ගඟ මහවැලි ගඟ ගලනවා. එක කොට්ටාසයක් තීන්දුව කරලා තිනවා පොළොන්නර දිස්ත්‍රික්කේ ලංකාපුර කියන කොට්ටාසේ මහවැලි ගඟෙන් එගොඩ මෙගොඩ කොටසයි එගොඩ කොටසයි. අර මන්ත්‍රීවරයා අඹුඩයක් ගහගෙන පීනන්න ඕන තමුගේ කොටසට යන්න මහවැලි ගඟ තරණය කරන්න. මහවැලි ගඟ කියන්නේ ලංකාවේ තියෙන විශාලම ගඟ. මහවැලි ගඟෙන් එගොඩ කොටසයි වැලිකන්ද කියන කොට්ටාසේ ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසයක් හැටියට වැලිකන්ද ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසයයි ලංකාපුර සෝමාවතී චෛත්‍ය රාජන් වහන්සේ පිහිටලා තියෙන ප්‍රාදේශීය ලේකම් කොට්ටාසයයි තවත් ඒකට මැදිරිගිරියේ කොට්ටාසෙකුත් එක්ක අහු කරලා මේ සීමා නිර්ණය කමිටිය හද. අපි දැන් සාමාන්‍යයෙන් සීමා නිර්ණයක් කරනකොට ග්‍රාමසේක වසම බෙදනකොට ආසනයක් බෙදනකොට යම් යම් සීමාවන් ගන්නවා. ඒ වගේ ස්වභාවික පිහිටීම් ගන්නවා. ස්වභාවික පිහිටන කඳු ඇයවල්, ස්වභාවික පිහිටවන ගංගාවල්, ස්වභාවික පිහිටවන සමහර විශාල පාරවල් වලින් මෙන් වෙච්චි. මේක හිතාගන්න බැරි විදිහට මම සීමා නිර්ණය කමිටුව නිකුත් කරපු ඒ මුද්‍රණය කරපු පොත බැලුවම මට හිතාගන්න බෑ. මම නම් හිතාගත්තා මම මේ පක්ෂයෙන් ඉවත් කරත් මම මේකට ඡන්ද දෙන්නේ නැහැ කියලා. ඒ මේ සීමා නිර්ණයට. මොකද මට ඡන්ද දීලා මගේ ආසනය තුල මට වැඩ කටයුතු කරන්න බෑ මේ සීමා නිර්ණය තුල. ඒක නිසා මම හිතනවා මේ පළාත් සභා මැතිවරණ ඉක්මනට තැබිය යුතුයි. මේ පළාත් සභා මැතිවරණ තිබිය යුත්තේ පරණ තිවිච්ච ක්‍රමයටමයි කියන ස්ථාවරේ මම ඉන්නවා. ඒක මම මගේ පක්ෂේ නායකතුමා ගරු අගමැතිතුමාට මම කියලා තියෙනවා. අපි මන්ත්‍රීවරු සියලුම දෙනාක් අපි කණ්ඩායම් රැස්වීම වල කියලා තියෙනවා. අපිට අවශ්‍ය නැහැ දැන් කාගේවත් න්‍යාය පත්‍රයක්. දැන් කාගේවත් ගෙවල් ඇතුලේ තියෙන දේ රණ්ඩු බේරා ගන්නකම් අපිට ඉන්න අවශ්‍ය නැහැ. අපි එක එක අයගේ රණ්ඩු බේරා ගන්නකම් ඉඳලා මං හිතන්නේ අපිට දැන් කෙලවිලා තියෙන්නේ. හරි එක එක. අපි රණ්ඩු බේරනකම් ඉඳලා තමයි ප්‍රාදේශ සභා මන්ත්‍රී මැතිවරණය පහු වුණේ. ප්‍රාදේශ සභා මන්ත්‍රී මැතිවරණයෙන් අපිට අපිට බලාපොරොත්තු වෙච්ච මන්ත්‍රී ගාන අහිමි වුණේ. අපි වෙන ලනු කාලා. නිසා මම හිතනවා මම මන්ත්‍රීවරයෙක් හැටියට මම තරයේම මේ මැතිවරණය මේ අලු ක්‍රමයට විරුද්ධයි. මේ සීමා නිර්ණයට විරුද්ධයි. මම මේ පක්ෂයෙන් මං අයින් කරත් පරණ ක්‍රමයට මේ ඡන්දේ තිය යුතුයි කියන මතේ මම ඉන්නවා. පරණ ක්‍රමයට ඡන්දේ කියන්නේ මේ සීමා නිර්ණය කමිටුව අභූත විදිහේ අභූත වැඩක් කරලා ඇවිල්ලා තියෙනවා. මේ සීමා නිර්ණය කමිටුව මේ තීන්දු ගන්න ඕන ඒ තීන්දු තීරණය කරන්න ඕන ඒ කොටසට ඇවිල්ලා කොටස බලලා ලොකු සමාලෝචනයක් කරලා එක දවසක් ගිහිල්ලා කොහේ හරි තැනක නැතරලා ඉඳලා එතන පාටියක් දාලා කුකුලෙක් කපලා බෝතලයක් ගහලා ඉවරලා පව්වදාට තීන්දු ගන්න එක නෙවෙයි. එහෙමයි මේ සීමා නිර්ණය කමිටුව තීන්දු අරන් තියෙන්නේ. ප්‍රදේශයේ ප්‍රායෝගික භූගෝලීය පිහිටීම බලන්නේ නැතුව එහෙම ගත්තම අපි අවුරුදු ගණනාවක් මේ ප්‍රදේශවල දේශපාලනය කරන අපිට අමාරුයි. ඒක නිසා ගරු මූලාසනාරූඪ මන්ත්‍රීතුමනි මේ ක්‍රමේ තනිකරම මම හිතන්නේ අපේ පක්ෂයක් ඇටියට මෙතන ගරු මන්ත්‍රීතුමාලා නැති වුණත් අපේ සියලු මන්ත්‍රීතුමාලා පසුපෙළේ අපි කතා කරනවා ඒ අය මේ අලුත් ක්‍රමයට විරුද්ධයි. අපේ තීරණෙත් පරණ ක්‍රමයට මේ මැතිවරණේ තියන්න ඕන. අපි කාගේවත් ලනු කන්න හොඳ නැහැ. අපි එක්සත් ජාතික පක්ෂය කියන්නේ මේ රටේ කෙලින් ආණ්ඩු කරපු කෙලින් හිටගත්තේ පක්ෂයක්. අපිට යම් තැනක වැරදුනා නම් ඉස්සරහට ඒ වැරදිම හදාගෙන ඉස්සරහට යන්න අපි කටයුතු කරනවා. කාගේවත් ලනු කන්නේ නැතුව බොහොම ස්තුතියි මූලාසන ආරූඪ ගරු සභාපතිතුමනි.
ස්තුතියි. ඊළඟට ගෞරව ඩොක්ටර් සිවමෝහන උங்களுக்கு 7 நிமிஷங்கள் இருக்குது.
இன்றைய இந்த தேர்தல்கள் திருத்த சட்டம் மூலம் சம்பந்தமான ஒத்திவைப்பு பிரிவினை விவாதம் நடைபெறுகிறது. அதில் சந்தர்ப்பம் தந்ததற்கு எமது தலைவர் அவர்களுக்கு நன்றி கூறிக்கொண்டு மாகாண சபை தேர்தல் தொகுதிகளின் எல்லை நிர்ணய அறிக்கை ஒன்று நான் நினைக்கின்றேன். ஜூலை 2022 இங்கு சபையில் சமர்ப்பிக்கப்பட்டிருக்கின்றது. இது ஒரு அரசியல் அறிவியல் ரீதியான தியரி என்று மட்டும் சொல்லலாம். ஆனால் நடைமுறையில் இது வேறு ஒன்றாகத்தான் நிச்சயமாக இருக்கும் என்பது என்னுடைய நம்பிக்கை. ஏனெனில் இதிலே ஒரு விடயம் சுட்டிக்காட்டப்பட்டிருக்கின்றது. 50% முன்மொழியப்பட்ட உறுப்பினர்கள் எண்ணிக்கை சனத்தொகை அடிப்படையில் தீர்மானிக்கப்பட்டிருக்கின்றது. இது ஒரு நடைமுறைக்கு சாத்தியப்படாத ஒன்று என்பது எங்கள் அனைவருக்கும் தெரியும். ஏனென்றால் இது இன ரீதியில் சிங்களவர்கள் சிங்களவர்களுக்கும் தமிழர்கள் தமிழர்களுக்கும் முஸ்லீம்கள் முஸ்லீம்களுக்கும் வாக்களித்தால் மட்டுமே இந்த இந்த அட்டவணை பொருந்தும். அது அப்படியாக எந்த ஒருவரையும் பலாத்காரப்படுத்த முடியாது என்பதை இந்த நிபுணர்கள் அறியவில்லை போல். எனவே ஒட்டுமொத்தமாக இந்த நிபுணர்களோ அறிக்கையை நான் நிராகரிக்கின்றேன் இந்த சபையில். அடுத்ததாக சொல்லலாம், இந்த கடந்த தேர்தல் மாகாண சபை தேர்தலுக்காக இவர்கள் 50-50 என தீர்மானிக்கப்பட்டிருந்தது. இதனால் வரப்போகும் பிரதிகூலங்கள் என்ன என்று பார்த்தால், பிரதேச சபை தேர்தல் எங்களுக்கு பல பாடங்களை கற்பித்திருக்கின்றது. அதாவது கடந்த பிரதேச சபை தேர்தலில் நாம் கற்றுக்கொண்ட பாடங்கள் என்ன என்ற கேள்வி இங்கு எழும்புகிறது. அதாவது 60-40 என்ற அடிப்படையில் இந்த தெரிவுகள் நடைபெற்றிருந்தன. நான் ஒரு உதாரணம் சொல்லலாம். முல்லை மாவட்டத்தில் புதுக்குடியிருப்பு பிரதேச சபையில் 12 வட்டாரங்களில் 11 வட்டாரங்களை வென்று கொண்ட நமது கட்சி இறுதியாக 11-11 ஆக ஆட்சியில் பெரிய ஒரு சிக்கல் நிலையை சந்தித்தது. எனவே இது ஒரு ஜனநாயக விரோதமான ஒரு செயல்பாட்டுக்கு முன்னர் நாம் ஏற்றுக்கொண்டு விட்டோம் என்பது மிகவும் கவலைக்குரிய விடயமாக இருந்தது. அடுத்ததாக, இந்த ஸ்திரத்தன்மையற்ற ஆட்சிக்கு உரிய தேர்தல் முறைகளை ஏன் மீண்டும் மீண்டும் இந்த மேடைகளில் கொண்டு வருகிறீர்கள் என்பது எமக்கு விளங்கவில்லை. நிச்சயமாக கௌரவ மாண்புமிகு ஜனாதிபதி அவர்கள் இந்த விடயத்தில் நேரடியாக தலையிட்டு பழைய தேர்தல் முறையை, எவ்வித பிரச்சனையும் இன்றி நடத்தப்பட்ட முறையை நாங்கள் நாட வேண்டிய தேவைக்கு வந்திருக்கின்றோம். இந்த பிரதேச சபை தேர்தலில் 10 வாக்குகளை பெற்றுக்கொண்ட ஒருவர் கூட முல்லைத்தீவு மாவட்டத்தில் போனஸ் ஆசனத்தை பெற்றுக்கொண்டார். இவர் வரலாறு. ஆனால் அதே பிரதேச சபையில் 1400 வாக்குகளை பெற்றுக்கொண்ட ஒருவர் தனக்கு ஆசனமற்று வெளியே சென்றிருக்கின்றார். எனவே இதிலிருந்து உங்களுக்கு தெரியும் இந்த ஜனநாயக ரீதியில் இது எவ்வளவு ஒரு பிழையான விடயத்தை இங்கு கொண்டு வந்திருக்கின்றது என்று. இன்னும் ஒரு விடயம் சொல்லலாம். வவுனியா நகரசபை கடந்த உள்ளூராட்சி தேர்தலில் 3 போனஸ் ஆசனங்களை பெற்றுக்கொண்ட கட்சி தவிசாளரை பெற்றுக்கொண்டது. அதே நேரம் நேரடியாக 7 வட்டாரங்களை வென்று இன்னும் ஒரு போனஸ் ஆசனத்தை பெற்றுக்கொண்ட கட்சி அந்த ஆட்சியை இழந்தது. இங்கு பேரம் பேசல்கள் உச்சத்தில் இருந்தது, கழுத்தறுப்புகள் இருந்தது, கடத்தல் நாடகங்கள் முன்னின்றன. ஆனால் இந்த தவறுகள் அனைத்தையும் நாங்கள் தெரிவு செய்த பிரதேச சபை உறுப்பினர்களின் தலைகளில் போட்டுவிட்டு தப்பித்து கொள்ள முடியாது. இந்த பாராளுமன்றத்துக்கான பொறுப்பு இங்கு உள்ளது. இந்த தேர்தல் முறையை கொண்டு வந்த இந்த பாராளுமன்றம் இந்த தவறுகளை ஏற்றுக்கொள்ள வேண்டும் என்பதுதான் என்னுடைய கருத்து. இந்த பழைய விகிதாசார முறையை கொண்டு வந்தால் அதிக செலவீடுகள் ஏற்படும் என்று ஒரு கருத்துக்கள் கூறப்பட்டிருந்தது முன்னர். அதனால்தான் நாங்கள் புதிய முறையை நாடுகின்றோம் என்று கூறியிருந்தார்கள். ஏன் இதே பிரதேச சபை தேர்தலில், புதிய முறையில் நீங்கள் கொண்டு வந்த பிரதேச சபை தேர்தலில் ஒரு வட்டாரத்தை வெல்வதற்காக மாகாண சபை தேர்தலில் ஒருவர் செலவழித்த பணத்தை விட அதிகமாக செலவழித்திருக்கிறார்கள், அது தற்பொழுது பொய்ப்பித்து போயிருக்கின்றது என்பது என்னுடைய கருத்து. ரெண்டாவது, கட்சியின் செல்வாக்குக்குள்ள நபர்கள் நேரடியாக ஆசனங்களை பெற்றுக்கொண்டிருந்தார்கள். போனஸ் ஆசனத்துக்காக போடப்பட்டவர்கள் முதுகில் ஏறி அவர்கள் சவாரி செய்தார்கள். அறுவடை செய்து கொண்ட வாக்குகளை தமது பதவியை நிலைப்படுத்துவதற்காக பாவித்து கொண்டார்கள். இவை அனைத்தும் எங்களுக்கு உதாரணமாக இங்கு இருக்கின்றது. இந்த போனஸ் ஆசனத்துக்கு தீர்மானிக்கப்பட்டவர் கூட சில இடங்களில் ஊக்கமற்றவர்களாக இருந்திருக்கிறார்கள். எனவே இந்த முறையில் எவ்வளவு தூரத்துக்கு நமக்கு பொருத்தமாக இருக்கும் என்பது எனக்கு தெரியவில்லை. இறுதியாக, மக்களின் தேர்வுக்கு இங்கு இடமில்லை. இந்த புதிய முறைகளில் நேரடியாக தமக்கு பிடித்தவர்களை 100% தெரிவு செய்யப்பட முடியாத நிலை காணப்படுகிறது. கட்சியை மட்டும் ஆதரித்து வாக்களிக்க வேண்டிய நிலைமையில் அவர்கள் இருக்கிறார்கள். எனவே மக்களின் ஜனநாயக உரிமையில் இது ஒரு மறுப்புக்கு உரிய இடமாக அமைந்திருக்கின்றது என்பதுதான் என்னுடைய கருத்து. இன்னும் ஒரு விடயம், இந்த வர்த்தமானி பத்திரிகை ஒரு கௌரவம் இருக்க வேண்டும். அதனால்தான் த கெசட் ஆஃப் த டெமோக்ராட்டிக் சோசலிஸ்ட் ரிபப்ளிக் ஆஃப் ஸ்ரீலங்கா என்று அங்கு தலையங்கமிடப்பட்டிருக்கின்றது. நாம் பொறுப்புள்ள பாராளுமன்ற உறுப்பினர்களாக நிறைவேற்றும் தீர்மானங்கள் மக்கள் விரோதமானதாக இருக்கக்கூடாது, தான்தோன்றித்தனமாக இயற்றப்பட்டதாக இருக்கப்படக்கூடாது, தனி நபர்களின் தனிப்பட்ட நிறுவனங்களின் திணைக்களங்களின் எண்ணங்களை பூர்த்தி செய்யும் ஒன்றாக வர்த்தமானி பத்திரிகை இருக்கக்கூடாது. அமைச்சர் ஒருவரால்
தனிப்பட்ட
இருக்கக்கூடாது. எனவே இந்த வர்த்தமானி பத்திரிகையை வைத்துக்கொண்டு பல அநீதிகள் நிறைவேறி வருகின்றன. ஒரு விடயம் மட்டும் நான் கூறிவிட்டு முடித்து கொள்கின்றேன். 2013-8-16 என்று திகதியிட்ட 18-23-73 இலக்க வர்த்தமானி அறிவித்தலை உதாரணமாக எடுக்கலாம். அதாவது இது தொல்லியல் கட்டளை சட்டத்துக்கு கீழ் கொண்டு வரப்பட்டது. அந்த வர்த்தமானி அறிவித்தலில் வடமாகாணத்தில் முல்லைத்தீவு மாவட்டத்தில் முகுது பட்டபத்துவ பிரதேச செயலகம் என குறிப்பிடப்பட்டிருக்கின்றது. அப்படி ஒரு பிரதேச செயலகமே முல்லைத்தீவில் இல்லை. செட்டிமலை கிழக்கு என்று போடப்பட்டிருக்கின்றது. செட்டிமலை கிழக்கு என்ற ஒரு பிரதேசமே அங்கு இல்லை. அதாவது இப்படி ஒரு இடத்தில் தொல்லியலுக்காக நமது மக்களின் வாழ்விடங்களை கொக்ளாயில் பறிமுதல் செய்து கொண்டு செய்வதற்கு நடவடிக்கை எடுத்திருக்கிறார்கள். எனவே இந்த வர்த்தமானி பத்திரிகைகளை கண்மூடித்தனமாக கொண்டு வருவது இந்த பாராளுமன்றத்தில் இருக்கும் ஒரு பிழையான விடயம் என்பதை நேரடியாக சுட்டிக்காட்டி என்னுடைய பேச்சை முடித்துக் கொள்கிறேன்.
நன்றி. இரங்கட்ட ஒன்றபல் பிரசன்ன ரணதுங்க.
கருசபாபத்துமணி அலாசபா அந்திய கால்தமிழ் பிலிபந்த விவாதேதி அதாஸ் கிராசக்கரின் மட்ட லபின் பிலிபந்தோ மாம் பேவி ஸ்தூதிவந்த வேணவா அதவே மே ஆண்டுவ பலேட்ட பத்துனே பிரஜாதந்திரவாதே ஜனதா பரமாதிபத்திய பலைய பெதீம மேயாதி சுரங்கனா கதா ராசியா மேரட்டே ஜனதாவோட புரந்து கொண்டா லபாதமி அத வெனக்கொட்ட கிய மொழிம 2015 மார்த்து திஸ்வெண்டம் இரவெண்ண திப்ப பலாப்பாள் ஆயுத டிக்க 2015 மெய் பால சொன்ன விசுரோல 2018 பிப்ரவரி 10 தக்கா சந்தே நத்துவ பாலனே சந்தையாக நத்துவ ஜனதாவகே நியோஜித்தேன் தோரகண்ட பெருவ சந்தே கல் தம்மா ஈர பாஸ்ஸே மே வெனக்கொட்ட உத்துரு மெதாத் சபரகமுவாத் நகனிர பலாத்தாத் மே கொட்டாச துணே பலா சபாவல மகாஜன நியோஜித்த தோரகண்ட பெருவ கல் தானோ ஹெட்டானி தவினோட தவ கீபேக்க செப்டம்பர் மாசம் என்னோட கீபேக்க தவ பலாப்பால் ஆயத்த பலா சபா கீபேகம தவ தூர காலி விரலா சந்தே பவத்தன்னு சூதான விழா வெண்ணோன மே வினக்கொட்ட ஏ சந்தா கிசிது கிசிது வெடப்பில் வளாக்னே அத கிசிது வெடப்பில் வளாண்ணே எதா கிய மா 2018 செப்டம்பர் மாசே அலுத் பணத்தா கினாவா கினாவே பலாசபா திப்ப கிரமேட்ட காந்தா நியோஜனைய சியட்ட விசிபாக்கு கத்துக்கிறான் நோனு கீழாம் ஏ கிரமைய கேன ஏக கேனோ வேணுக்கூட பிட்டு அத்திக்கா கேனோ வேணுவட்ட இதா பிட்டு திஸ்ஸக்கக யோஜனா கேனாவா கிணல்லாம் லை லையே கடு முடியே மே பால் வேந்து கத்துக்கோ தத்துவ தியாங்க இந்தி மத்தியம ராத்திரிய வேணுக்காங்க இந்தலா பிட்டு இன்ன மினிசுங்க ஹெலிகாப்டரோட கென்னல்லாம் எதா துணேந்தக்கெங் மே பலாத் சபா நவ கிரமைய அனுமத கரகத்தான் இருபசுக்கோ மாகமத்துமா புறந்து துண்ணா மார்த்து மாசம் வேணக்கொட்ட பலா சபா சந்த தீனோ கேளா அத மார்த்து உடனே அதான் ஜூன் இத்தலா தீனோ டிசம்பர் வல்ட்டவாத் மே சந்திரமே பவத்தென்ன அப்பட போப விஸ்வாசாய் மே இதிரி ஜனாதிபதி வர்ணே தீனக்கங் மே மெத்திவர்ண பலா சபா தியான்னு மொகத இத்தியாசே சந்த கல் தம்ம யுகே ஹம மோதகம ஏ பாலக பட்சே பராதாய் எத்தாஸ் நம்சி ஹத்ததே சினிமா ஆண்டு காலே சினிமா மத்தியக ஆண்டு காலே சந்தே கல் தம்ம ஹத்தாத்தே அப்படி பராதாய் அசூதே கல் லாம்பு கலகலி செல்லம கெலாவா இருபசுக்கு லோக்கு வியசின கத்தி உணா ඊට පස්සේ 2015 මැයි මාසේ ගේන තිබ්බ පළාත්පාලන ඡන්දය 2018 කල් තැබ්බා මුළු පළාත්පාලන ආයතන වලින් 200 ගානක ජයග්‍රහණය 339 200 ගානක ජයග්‍රහණය පෝට්ටුව ජයග්‍රහණය කරන්න පුළුවන් වෙලා තියෙනවා මේ ක්‍රමයක් එක්ක අද පෝට්ටුවට මේ ආණ්ඩුව බය වෙලා ඉන්නවා මේ ආණ්ඩුව මැතිවරණ බය වෙලා තියෙන ඒ නිසා මහින්ද රාජපක්ෂ මැතිතුමා නැවත වරක් අද විජේපරද කිව්වා දෙවෙනි ඉනිමට අපි ලෑස්තියි කියලා මහින්ද රාජපක්ෂ මහත්තයා දෙවෙනි ඉනිම ආරම්භ කරන්න පිටියට බහිනකොට මේ ආණ්ඩුවයි මොකද කරන්නේ පිටියේ තරඟට එන්නේ නැතුව අම්පයර්ලව අංගනවා එහෙ උත්ත්වයක් තියෙන අද අම්පයර්ලව අංගලලා තියෙන්නේ මිනිසුන්ට ඒ මිනිසුන්ගේ කැමති පුද්ගලයන් කැමති පක්ෂයට තමන්ගේ බලය දෙන එක වළක්වන්න ඒ නිසා මේ ආණ්ඩුවේ අද ෆයිසර් මුස් මේ ආණ්ඩුවේ මැතිඅමතුරුන්ටත් ප්‍රතිපත්තියක් නැහැ ෆයිසර් මුස්තාපා පළාත්පාලන ඇමතිවරයා එකක් ප්‍රකාශ කරනවා රවුෆ් හැකීම එතුමා එකමතයක් ප්‍රකාශ කරනවා හරියට මේක ඊයේ වුණ පෙට්‍රල් නැගීම වගේ මොකක්ද අගමැතිතුමා කරේ ජනාධිපතිතුමා 10ට නිදා ගන්නවකන් ඉඳලා 12ට තෙල් මිල නැග්ගුවා ජනාධිපතිතුමා අද උදේ මොකද කරේ උදේ පත්තරේ බලලා උදේ නැගිලා පත්තරේ දැක්කන් පස්සේ මට නොකිය රණිලා අගමැති තෙල් නැග්ගුවා මෙන්න අඩු කරා මේ ආණ්ඩුවල ප්‍රතිපත්තියක් නැහැ ඒ වගේ තමයි මිනිස්සු ඊට පස්සේ තෙල් මිල ඉල්ලන්න කියලා පෙට්‍රල් සෙට් වල සණ්ඩු කරනවා අද ඒ වගේ තමයි තත්ත්වය තියෙන්නේ ඒ නිසා අපි කියන්නේ කොමන ක්‍රමයකට හෝ අද ජනතා විමුක්ති පෙරමුණ මේ පිළිබඳව විවාදයකට එන්නේ නැහැ කතා කරන්නේ නැහැ මේ ඡන්ද ක්‍රමයට ඔහුණු 3-2කට දුන්නා ඔවුනොත් එදා ඡන්ද 3-2කට මේ 50-50 ක්‍රමයට දුන්නා පළාත් සභා ක්‍රමයට මොකද වුනේ මට කලිනුත් කතිකය කිව්වා පළාත් පාලන ආයතන සියල්ල බහුතරයක බලය අස්ථාවරයි දිනන පක්ෂයෙන් මේ ජයග්‍රහණය කරන්නේ සභාව පිටවන්නේ වෙනින් පක්ෂ නැවතවරක් මේ හදන්නේ එදා දිනේෂ් ගුණවර්ධන කොමිෂම වාර්තාව කියුවේ 70ට තියෙන ක්‍රමයට තුල ඒ ක්‍රමය ගේන්න කියලා කිව්වා අපි අඩුම ගන්න කිව්වා බෝනස් දෙකවත් දෙන්න කියලා දිනන පක්ෂයට ඒ ක්‍රමයක් අවෝසි කළා ඒ තුල තමයි අද අස්ථාවර ප්‍රාදේශීය සභා බොහෝ තැන්වල පිහිටලා තියෙන්නේ ඒ නිසා නැවතවරක් මේ ආණ්ඩුව කරන්නේ මොකද්ද නැවතවරක් අස්ථාවර පළාත් සභා ටිකක් නිර්මාණය කරන්න අස්ථාවර පළාත් සභා ටිකක් නිර්මාණය කරන්න හදන්නේ මේ ක්‍රමය ගෙනල්ලා මිනිසා අපි කියනවා අපි ඕන වෙලාවක මහින්ද රාජපක්ෂ මැතිතුමාගේ නායකත්වයෙන් යුක්ත අපි ශ්‍රී ලංකා පොදු ජන පෙරමුණ ඕන මැතිවරණයකට ඕන විදියකට මූණ දෙන්න අපි ලෑස්ති අපි කියන මැතිවරණය තියන්න පොඩි පණතයි ගේන්න තියෙන පරණ ක්‍රමයට ගේන්න පොඩි සංශෝධන එකතු කරන්න තියෙන්නේ ඕක ගෙනාවා සංශෝධනය කළා අපි මැතිවරණයට මූණ දෙමු මහින්ද මහත්තයා දෙවෙනි ඉනිමට ලෑස්ති වෙලා තියෙනවා මේ ආණ්ඩුව තමයි මේ ඉනිමට ලෑස්ති නැහැ මැච් එකට සූදානම් නැහැ අපි ඒකයි කියන්නේ ඒ නිසා අද පළාත් පාලන ඇමතිවරයාත් මේ අවස්ථාවේ මෙතන නැහැ රාජ්‍ය ඇමතිවරියත් නැහැ පළාත් සභා ඒ නිසා අපි කියනවා මේ ඉතිහාසයේ ෆයිසර් මුස්තාප ඇමතිවරයා එකතු වෙන්නේ පළාත් සභා පළාත් පාලන ඇමතිවරයා විදියට නෙමෙයි ඔව් මේ ඉතිහාසයේ එකතු වෙන්නේ පලාස් පාලන පලාස් පාලසා පලාස් සභා සමානන්න
විනාඩි 5යි තියෙන්නේ තව
පලාස් සභා සහ පලාස් පාලන මැතිවරණ කල් දැමීමේ ඇමතිවරයා විදියට තමයි ෆයිසර් මුස්තාපා ඇමතිවරයා මේ පාර්ලිමේන්තු ඉතිහාසයේ එකතු වෙන්නේ ඒ නිසා අපි කියනවා මේ ආණ්ඩුව මේ ආණ්ඩුව බලයට ආවේ එක පැත්තකින් එදා විධායකය අවෝසි කරනවා කියලා ඊළඟට මේ ආණ්ඩුව අවශ්‍ය වුණේ එදා 2015 අගෝස්තු මාසේ පැවති මැතිවරණයේදී මේ ආණ්ඩුවට ස්ථාවර ආණ්ඩුවක් නෙමේ එකතු වුණ ආණ්ඩුවක් ඒ වගේම තමයි පළාත්පාලන ඡන්ද ක්‍රමයටත් කියනවාවේ ස්ථාවර පළාත්පාලන ආයතන බීවන් නෙමේ අස්ථාවර පළාත්පාලන ආයතන බීවන්න ඒ වගේම තමයි පළාත් සභාවට ගේන්න හදන්නේ පළාත් සභාවත් අස්ථාවර පළාත් සභා ක්‍රමයක් ඇති කරන්න ඒ නිසා මේව ගැන හිතලා අපි කියනවා ගිය සමානුපාතික ක්‍රමයට තිබ්බ ඡන්ද ක්‍රමයේ තුල අපි ස්ථාවර පළාත් සභාව ටිකක් බිහි වුණා අපි කියන ඒ විදිහට ගේන්න මේ නව ක්‍රමයක හොය නිශ්චිත දිනයක් නෑ මේ ආණ්ඩුවට හාවල් දවසේ අපි හාවල් ඡන්දය තියෙනවා කියලා හාවල් පළාත් සභාව තියෙනවා කියලා එදා මහින්ද රාජපක්ෂ මැතිතුමා යුද්ධය ඉවර වුණා විතරයි සියලුම ආයතන පළාත් සභා ටික ඡන්දය තිබ්බා පළාත් පාලන ආයතන වල ඡන්දය තිබ්බා කල්ලු තිබ්බා ඊට කලින් මේ රටේ එතුමායි කාලේ මේ රටේ ජනතා පරමාධිපත්‍ය හරියටම ක්‍රියාත්මක වුණා ජනතා පරමාධිපත්‍ය අධිකරණ ආපු ආණ්ඩුව අද ජනතාවට කොකා පෙන්නනවා බලය බෙදන්න ආපු මේ ආණ්ඩුව අද බලය තමන් අතට නතු කරගන්න හදනවා එනිසා අපි කියනවා එනි අපි ඕනම මැතිවරණයකට මේ අපේ ආණ්ඩුව අපි ආණ්ඩුවට අභියෝග කරන ඕනම මැතිවරණ අපි සූදානම් ඕනම ක්‍රමයකට සූදානම් කඩිනමින් ඉක්මනට මොනම ක්‍රමයකින් හරි පළාත් සභා ඡන්දය තියන්න නැතුව ඉදිරි ජනාධිපතිවරණය එනකන් මෝස්තර පැලස්තර අලෝ අලෝ ඡන්ද කල් දාන ව්‍යාපෘතිය වහම නවත්තලා මැතිවරණය තියන්න කියන එක මේ අපි ආණ්ඩුවට බොහොම බල කරමින් මේ අවස්ථාව ලබා දීම පිළිබඳව අපගේ අවංක ආදර ස්තුතිය පුද කරමින් මගේ වචන සුවපත් වාසන කරන ස්තුතිය.